તારીખ 8/7/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 246 અને 247 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174
વિકાર રૂપી રોગ જીવની અવસ્થામાં કેવી રીતે નાશ થાય એ વિશે પણ માર્ગદર્શન છે. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપે આખો નિરોગી છે. મૂળ તત્વ પોતાનું સ્વરૂપ એને અહીંયા ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી વિનાયક સ્વરૂપી કહે છે. એ પોતાનું મૂળ સ્વરૂપ છે અને એ સ્વરૂપે કરીને નિરોગી છે અથવા વિકારનો રોગ મૂળ સ્વરૂપમાં ત્રણેય કાળમાં ક્યારેય નથી થતી એવું પોતાનું નિર્વિકાર સ્વરૂપ છે. ગુરુદેવ શ્રી દરેક પ્રવચનમાં પહેલા આ વાત સ્થાપતા હતા, સર્વપ્રથમ સ્વરૂપની સ્થાપના કરે અને પછી એવા સ્વતત્વની દ્રષ્ટિપૂર્વક બીજા જે કોઈ નવ તત્વોમાં જે તે તત્વો છે એનું શું સ્થાન છે એવી રીતે નિરૂપણ કરવાની એમની પદ્ધતિ હતી. સામાન્ય રીતે જીવ અવસ્થાને ભોગવતો હોવાથી, અવસ્થાને વેદતો હોવાથી, અવસ્થાનો જ અનુભવ હોવાથી એ અનુભવથી બહાર એ અનુભવને ઓળંગીને આગળનો વિષય વિચારી શકતો નથી. જેવો અનુભવ જ્યારે જ્યારે જે તે પર્યાયનો જીવ અનુભવ કરે છે સંસાર અવસ્થામાં ત્યારે ત્યારે પોતાને તેવો જ અનુભવે છે જેવો પર્યાયનો અનુભવ થાય છે તેવો. પોતાના સ્વરૂપ પર દ્રષ્ટિ નહીં હોવાને લીધે, સ્વરૂપ દ્રષ્ટિના અભાવને લીધે કર્મના ઉદયમાં જોડાણ થાય છે અને જેવી કર્મ પ્રકૃતિનો ઉદય હોય છે તે જ પ્રકારનો, તેનાથી થોડો હિનાદિત થઈ શકે છે પણ તે જ પ્રકારનો ઉદયિક વિકારી ભાવ જીવને થાય છે. એવા ભાવરૂપે પોતાનું સ્વરૂપ છે એમ અનુભવને પકડીને જીવ અનુભવે છે. એ વાત પછી કહેશે પણ પહેલા આમ સ્થાપે છે કે તું એવા વિકાર રોગ વિનાની ચીજ છો. સર્વકાળે અત્યારે પણ ભગવાન આત્મા તું આખે આખો અખંડ નિરોગી છો. જ્ઞાનની જાગતી જ્યોત, અખંડ જ્ઞાન જ્યોતિ, એવું અખંડ ચૈતન્ય જ્યોતિ એવું તારું સ્વરૂપ છે. એમાં વિકારના રોગનું નામ નિશાન પણ નથી. વર્તમાનમાં થતા પુણ્ય પાપ આદિ ક્ષણિક વિકાર જેવડો જ હું છું એમ જે જે માને છે તેનો વિકાર રોગ મટતો નથી. હવે આ માન્યતા તોડવાની છે. વર્તમાનમાં જે કોઈ પુણ્ય અથવા પાપ જેવો કોઈ ક્ષણિક વિકાર છે એનો અનુભવ છે, એ ભાવનો અનુભવ છે. અનુભવ પર્યાયમાં પર્યાયનો થાય છે, चाहे विकारी हो चाहे अविकारी हो, छता पण ए अनुभव ने गौण करीने, अनुभव पर दृष्टि नहीं राखीने, अनुभव ने पर्याय जेटलो ज हूँ छू एम नहीं स्वीकारीने, मूल स्वरूप ने स्वीकारीने एना श्रद्धा ज्ञान में मुख्यपणे परिणम हो, आवो उपदेश छे जैन दर्शन नो। भले बगाड़ सुधार पर्याय में छे, तेथी बगाड़ छोड़ीने सुधार थवानु प्रयोजन छे, तो पण एनी मुख्यता राखता ते प्रयोजननी सिद्धि थती नथी, एटले के पर्याय सुधरती नथी। एवुं ज कोई वस्तुनुं स्वरूप विज्ञान छे, आवी ज कोई वस्तु स्थिति छे, એમાં બીજો ઉપાય નથી। પર્યાય વિષયક પ્રયોજન હોવાને લીધે અને ઉપદેશ માત્ર એ પ્રકારે પર્યાયને સુધારવા માટે થતો હોવાને લીધે પર્યાયની મુખ્યતા છે તે મુખ્યતા દ્રઢ થઈ જાય એવી પણ એક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, એને અહીંયા સાવધાન રહેવા જેવું છે કે ભલે પર્યાય વિષયક પ્રયોજન હોય તો પણ પર્યાયની મુખ્યતા ન થવી જોઈએ, એવી જ અહીંયા કાર્યની પદ્ધતિ છે। એ કાર્ય પદ્ધતિ સિવાય બીજી કોઈ કાર્ય પદ્ધતિથી પર્યાયના સુધારનું પ્રયોજન સિદ્ધ થાય એવું પણ બની શકશે નહીં, એવું થઈ શકશે નહીં। અને વર્તમાન પર્યાયના અનુભવ જેટલો જ હું છું અને વર્તમાન પર્યાયમાં વિકાર હોવાથી એવડો ને એટલો જ હું છું એવી માન્યતા તો રૂઢ થઈ ગઈ છે, દ્રઢ થઈ ગઈ છે, અને તેથી એ માન્યતા નહીં છૂટવાને લીધે જીવને વિકારનો રોગ મટતો નથી અથવા મટવો કઠિન થઈ જાય છે, કેમ કે પોતાના અનુભવરૂપ દશાનું ઉલ્લંઘન કરીને ઓળંગીને એથી પાર જે દ્રઢ સ્વભાવ છે એથી પર જે દ્રઢ સ્વભાવ છે એના અવલંબનમાં જતો નથી, જલ્દીથી જઈ શકતો નથી। એટલે પહેલા એ સ્થાપે છે, જે મુખ્ય કર્મ છે એ સ્થાપે છે કે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા વિનાયક સ્વરૂપે છે, આખે આખો નિરોગી છે, આ વાત મુખ્ય છે, આ વાત લક્ષમાં રાખવાની છે, આ વિષય લક્ષમાં રાખવાનો છે, વાત એટલે વિષય લક્ષમાં રાખવાનો છે, અને તો જ જીવમાં જે અવસ્થામાં વિકાર રૂપ છે એ મટશે, નહીતર નહીં મટે। એટલે સ્વરૂપને મુખ્ય કરવા માટે અને વર્તમાન અવસ્થાના વિભાવને ગૌણ કરવા માટે પછી અનેક પ્રકારે કથન શૈલી આવે છે કે એની મુખ્યતા છોડી દે, એ પુણ્ય છે એ ઝેર છે, પુણ્ય છે એ જળ છે, પુણ્ય છે એ અનાત્મા છે, પુણ્યમાં પુણ્યભાવમાં જરા પણ મોહ પામવા જેવું નથી, એમ અનેક પ્રકારે પછી શૈલી આવે છે। એનું કારણ આ છે કે એની માન્યતા થઈ ગઈ છે, એનો સ્વીકાર થઈ ગયો છે। માન્યતાનો પ્રકાર એવો છે કે જીવને વર્તમાન અવસ્થાની માન્યતા હોય તો એને પોતાના દ્રઢ સ્વભાવની માન્યતા ન રહે, જો પોતાના દ્રઢ સ્વભાવની માન્યતા કરે તો પર્યાય શુદ્ધ થાય તો પણ એને પર્યાયની માન્યતા ન રહે, કેમ કે બંને તત્વો એકબીજાના સ્વભાવથી કથનચિત વિરુદ્ધ છે। દ્રઢ સ્વભાવ ત્રિકાળી તત્વ અને વર્તમાન પર્યાય ક્ષણિક તત્વ એમ ત્રિકાળીને ક્ષણિક વિરુદ્ધ સ્વભાવે છે, વિરુદ્ધ ધર્મો છે એનામાં, એટલે બંનેનો માન્યતામાં એક સાથે સ્વીકાર નથી થતો. એક પદાર્થના બે અંગ હોવાથી જ્ઞાન એને એક પદાર્થના બંને અંગને પોતપોતાના સ્થાનમાં જેમ છે એમ જાણી શકે છે, જાણે છે, તો પણ માન્યતા બંનેની થઈ શકતી નથી અને મુખ્યતા પણ બંનેની થઈ શકતી નથી. જેની માન્યતા એની મુખ્યતા, માન્યતા જેની હોય એની જ મુખ્યતા રહે, જેની માન્યતા ન હોય એની મુખ્યતા ન થઈ શકે. જેની માન્યતા ન હોય એની મુખ્યતા કરવા જાય તો માન્યતા ફરી જાય. આ મુખ્ય ગુણ પણ એ માન્યતાને બદલવાનું સાધન પણ થઈ શકે છે. જેમ કે અનાદિથી વર્તમાન ક્ષણિક વિભાવ મુખ્ય છે, તો જીવને દ્રવ્ય સ્વભાવની માન્યતા નથી, પણ જો દ્રવ્ય સ્વભાવને ઓળખીને એની મુખ્યતા કરે તો માન્યતા પણ ટકી શકે છે. એવી જ રીતે ચોથા ગુણ સ્થાનથી સ્વરૂપનું ભાન થતા સ્વરૂપની મુખ્યતા વર્તે ત્યારે અપૂર્વ આનંદ આદિ અવસ્થામાં ઉત્પન્ન થાય તો પણ એની મુખ્યતા ન થાય, પણ જો એની મુખ્યતા થાય તો માન્યતા પલટીને મિથ્યા દર્શન થઈ જાય. પણ સામાન્યપણે જેની માન્યતા એની જ મુખ્યતા રહે, એમાં જો ફેરફાર કરે તો જેની મુખ્યતા કરવા જાય એની માન્યતા થઈ જાય, પલટી જાય. આમ પરિસ્થિતિ છે. આનંદ જોઈએ કહેવા માત્ર છે, અનંત આનંદનો સાગર પોતે છે. પછી જોઈએ 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 શું? જેમ કે જે માણસ આ જન્મ દરિદ્રી હોય અને એને મીઠાઈ ભાગ્યે જ ખાવા મળી હોય, એને તો મીઠાઈ મળે ત્યારે એને એમ થાય કે હું આહા મને તો મીઠાઈ મળી ગઈ ને હું ખૂબ ખા. પણ જેને રોજ ભર્યા ભાણા હોય, જેના મીઠાઈના ભંડાર જેના ઘરમાં ભર્યા હોય, એને ભાણામાં મીઠાઈ આવે એમાં વિશેષતા શું લાગે? એને તો કે નહીં, આજ કાંઈ ઈચ્છા નથી એમ કહી દે, એ ખાવાનું મન નથી કાંઈ. એક માણસ એમ કહે છે ને, ભાઈ જેનું મન ભરેલું છે એને કાંઈ એ વાતની વિશેષતા નથી, જેનું મન ખાલી છે એની વિશેષતા છે. તો આનંદનો સાગર, આનંદનો ભંડાર જોવે છે, એનું મન ભરાઈ જાય છે, એને વર્તમાન પર્યાયના આનંદની વિશેષતા નથી કે એની મુખ્યતા કરીને દ્રષ્ટિ છૂટી જાય સ્વરૂપની, અને એની મુખ્યતા કરીને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, એવું ન બને. એટલે એને આનંદ આવે છે અને આનંદ પર્યાયની પ્રશંસા પણ કરે. બીજાના આનંદની પર્યાય બીજા ગુણવાન હોય તો એના ધર્માત્માના આનંદની પ્રશંસા કરે, એક ધર્માત્મા બીજા ધર્માત્માની પ્રશંસા કરે, એની અવસ્થાની મુખ્યતા કરીને. પણ એ દ્રવ્યની મુખ્યતા છોડીને નથી, દ્રવ્યની મુખ્યતા છોડીને નથી. એવું કથનની અંદર ગમે તે પ્રકારે આવે પણ અંદરની અંદર બધું એડજસ્ટમેન્ટ બધું પાકું હોય છે. જેમ માણસ કોઈનો પક્ષ કરે છે, ભાઈનો કે બીજાનો, છતાં પોતાનું સર્વસ્વ આપી દીધું નથી, પક્ષ એવો કરે કે જાણે એનું સર્વસ્વ જ હોય, છતાં પણ અંદરથી બરાબર પાકું રાખે છે, પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતો નથી. એમ દ્રષ્ટિમાં પકડ પોતાના સ્વદ્રવ્યની રાખીને પછી જે કાંઈ પરિણમન કથન આવે છે એમાં બરાબર સંતુલન રહે છે અને ક્યાંય પણ જીવ પોતાના સ્વરૂપની પકડ છોડીને સંતુલન ગુમાવતો નથી. આ એક સંતુલન રહેવા માટે દ્રવ્ય દ્રષ્ટિ હોવી કે દ્રવ્ય દ્રષ્ટિ થવી એ મુખ્ય વાત છે. નહીતર કોઈ કથનની ક્યારેક કોઈ મુખ્યતા આવતા એ બાજુ ખેંચાઈ જશે, ક્યારેક કોઈ વાતની મુખ્યતા આવતા એ બાજુ ખેંચાઈ જશે, ક્યારેક કઈ બાજુ ખેંચાઈ જશે એને પોતાને ખબર રહેશે
નહીં.
સ્વભાવના જોરે નાશ થાય છે. હું સ્વભાવ અનંત ગુણનો અનંત ગુણનું એક રૂપ સ્વરૂપ છું એમ એના જોરે નાશ થાય છે. સ્વભાવનો વિભાવનો નાશ થાય છે, દુર્ગુણનો નાશ થાય છે. દુર્ગુણનો નાશ કરવાનો આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અવસ્થામાં અવગુણ થાય છે તો એ કોઈ કાયમી ચિત્તો નથી, ધ્રુવ ચિત્તો નથી, એ તો પર્યાય અંતર થઈ જાય છે, ટળી જાય છે. તો હવે એને પકડી રાખવાનો તો પ્રશ્ન રહેતો નથી. જે અવસ્થા થઈને ગઈ એને પકડી રાખવાનો તો પ્રશ્ન નથી. હવે કરવું શું? કે પોતાનો ગુણ રહિત સ્વભાવ છે એની મુખ્યતા કરવી. અવગુણ રહિત સ્વભાવ છે અને ગુણવંત સ્વભાવ છે એની મુખ્યતા કરવી. કરવું શું? કે એની મુખ્યતા કરવી, સ્વભાવની મુખ્યતા કરવી. દુર્ગુણનું લક્ષ્ય એટલે કે એને જાણે, એનો બેખ્યાલ હોય એમ નહીં, એનો ખ્યાલ આવે. પણ ખ્યાલ આવે એને કઈ દ્રષ્ટિએ એને જોવો? એને મુખ્ય કરીને જોવો કે એને લૌન કરીને જોવો? આટલો સવાલ છે. કેમ કે અવસ્થામાં મુખ્ય થવું અને ગૌણ થવું બેમાંથી એક વાત તો થવાની છે. કાં મુખ્ય કરશે કાં ગૌણ કરશે. તો હવે મુખ્ય કરવું છે કે ગૌણ કરવું છે આટલો વિચાર કરવાનો. કે એને ટાળવો હોય તો એની મુખ્યતા કરે શું કામ લાગે? આ પોતાના દોષને નિંદે છે પણ છતાં એને એ ગૌણ કરવા માટે, એનો નાશ કરવા માટે નિંદે છે. એમાં દોષની મુખ્યતા નથી. કોઈ વખત ક્ષમાપના છે, નિંદા ગ્રહ છે, એના પરિણામ જ્ઞાનીને પણ થાય છે. મુનિઓ પણ પ્રાયશ્ચિત લે છે કે નહીં? આલોચના છે, પ્રાયશ્ચિત છે. પણ એનો અર્થ શું? કે સ્વભાવમાં નથી માટે એનું પ્રાયશ્ચિત છે. એનો ત્યાગ કરવો છે એનો અર્થ શું? કે સ્વભાવમાં નથી માટે એનો ત્યાગ કરવો છે એમ વાત છે. ગુરુદેવ શ્રી બહુ સરસ વાત કરી છે કે શાસ્ત્રની અંદર વિભાવનો ત્યાગ કરવાની વાત છે, વિભાવને છોડવાની વાત છે. એનું પ્રાયશ્ચિત આવે છે, એનું પ્રતિક્રમણ આવે છે, એની આલોચના આવે છે. એનો અર્થ શું? કે જો એ સ્વભાવરૂપ હોય તો એમ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ સ્વયં એમ બતાવે છે કે સ્વભાવમાં એ નથી. બહુ લાક્ષણિક પદ્ધતિથી વાત લીધી છે પરમાત્મા. સ્વભાવથી આત્મા વિકારનો અકર્તા છે એમ સ્થાપ્યું છે. જો સ્વભાવથી આત્મા વિકારનો અકર્તા છે એમ ન હોય તો પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણનો જે ઉદ્દેશ છે બે પ્રકારે તે નિરર્થક બને. કેમ કે સ્વભાવથી જો આત્મા વિભાવનો કરતા હોય તો એને ટાળવાનો પ્રશ્ન નથી, એનું પ્રત્યાખ્યાન કરવું એ વાત રહેતી નથી, એનો ત્યાગ કરવો એ વાત રહેતી નથી. કેમ કે તો એનો સ્વભાવ છે, એનો ઉદ્દેશ છે, એનો અર્થ જ એ છે કે સ્વભાવ એવો નથી.
પરથી પાછા પાછું હતું અને ભવિષ્યમાં પરમાં જોડાવું નહીં એવો જે ઉપદેશ છે એ એમ બતાવે છે કે આત્મા સ્વભાવથી રાગાદિકનો અકર્તા છે, એમ એ સિદ્ધ કરે છે. એ ઉપદેશ જ એમ સિદ્ધ કરે છે, નહીંતર એવો ઉપદેશ કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી, ઉપદેશ નિરર્થક જાય છે. બહુ સરસ બોલ લીધો છે, નિર્મળ અતિન્દ્રિય આનંદકંદ જેનો સ્વભાવ છે એવો ભગવાન પોતાથી વિકારનો અકારક છે. કેમ કે આનંદ ગુણમાં કોઈ ગુણ વિકાર કરે એવો છે જ નહીં, એવો સ્વભાવમાં કોઈ ગુણ નથી, વિકાર
કરે.
તેથી આત્મા સ્વતઃ દયાદાનના પરિણામનો અકારક ઠરે છે. તો કે છે કે રાગાદી તો થાય છે ને જીવને, કે રાગાદી થાય છે એનું કારણ પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે માટે થાય છે. જેમ સ્વદ્રવ્યનું લક્ષ કરે, હવે આ શૈલી બહુ સારી લીધી છે કે પર્યાયમાં જીવને લક્ષ કરવું એવો એક પર્યાય ધર્મ છે, જ્ઞાનની પર્યાયમાં લક્ષ કરવું એ એક એનો જ્ઞાનનો ધર્મ છે. ચાહે સ્વદ્રવ્યનું ચાહે પરદ્રવ્યનું કરે, પણ લક્ષ તો કરશે જ. તો અહીંયા એમ કહે છે કે પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે માટે વિકાર થાય છે, રાગ થાય છે. હવે એને એને દ્રષ્ટાંત આપે છે આ સ્વભાવનું, કે જેમ સ્વદ્રવ્યનું લક્ષ કરે છે ત્યારે નિર્વિકારી પરિણમન થાય છે, તો પણ સ્વદ્રવ્ય તેને કઈ કરતું નથી. જે દ્રવ્ય સામાન્ય કુટસ્થ છે એ પર્યાયને કરતું નથી. પર્યાયનું લક્ષ સ્વદ્રવ્ય ઉપર જાય છે ત્યારે સ્વયં તે નિર્વિકારી થઈ જાય છે પોતાના ષટકારકને લઈને. ત્રિકાળી દ્રવ્ય કઈ કરતું નથી, પર્યાય લક્ષ કરે છે દ્રવ્યનું ત્યારે સ્વયં પોતે નિર્વિકારી થાય છે. સ્વદ્રવ્યનું જેમ સ્વદ્રવ્યનું લક્ષ કરતા સ્વયં નિર્વિકારી થાય છે, એમ પરદ્રવ્યનું લક્ષ કરે ત્યારે સ્વયં વિકારી થાય છે. હવે લક્ષ એને કરવાનું છે, લક્ષ કર્યા વગરની પર્યાય નથી. આ બાજુનું લક્ષ કરે અંતર સ્વરૂપનું તો સ્વયં નિર્વિકારી થાય, આ બાજુ પરનું લક્ષ કરે તો સ્વયં વિકારી થાય. બંને પોતાના કારણે થાય, ન તો સ્વદ્રવ્ય નિર્વિકારી દશા કરતું, ન તો પરદ્રવ્ય વિકારી દશા કરતું. પર્યાયના વિકારી થવાના અને નહીં વિકારી થવાના કાર્યમાં સ્વદ્રવ્ય ને પરદ્રવ્યનો કોઈ અધિકાર નથી એમ કે છે. એવું જ થાય પૂછે, નિયમસાર ઉપરના પ્રવચનો ચાલ્યા છે એમાંથી થાય પૂછે. જેમ સ્વદ્રવ્યનું લક્ષ કરે ત્યારે નિર્વિકારી પરિણમન થાય છે, પણ તેને સ્વદ્રવ્ય કરતું નથી. કેમ કે એ તો અકારક છે, અથવા એ તો કુટસ્થ છે, કરવું નહીં કરવું એ પ્રશ્ન જ સ્થાને છે. એના માટે પોતાના દ્રવ્ય એટલે અહીંયા દ્રવ્ય સ્વભાવ લેવો, પ્રમાણનો વિષય ન લેવો. પોતાના ષટકારકથી એ નિર્વિકારી પરિણમન થાય છે, નિર્વિકારી પરિણમન થાય છે પર્યાયના ષટકારકથી કરે છે. પર્યાય જ કરતા, પર્યાય જ કર્મ, પર્યાય જ સાધન, પર્યાય અપાદાન અપાદાનના આધાર બધું પર્યાય. તેમ પરદ્રવ્ય તેમ એ સિદ્ધાંત અનુસાર અહીંયા એ દ્રષ્ટાંત અનુસાર અહીંયા સિદ્ધાંત એમ લે છે કે તેમ પરદ્રવ્ય વિકારી પરિણમન કરાવતું નથી, પણ સ્વતંત્રપણે પોતાના ષટકારકથી પરદ્રવ્યનું લક્ષ્ય કરીને વિકારી પરિણમન થાય છે. પર્યાયને ષટકારક થાય પાસે જૈન દર્શનમાં એવી સૂક્ષ્મતા છે. દ્રવ્યને ષટકારક લાગુ પડે છે, પર્યાયને ષટકારક લાગુ પડે છે.
લક્ષ્ય ક્યાં છે એની ઉપર?
જે દ્રવિણા સત્કારક છે એ શક્તિ રૂપે છે, એ શક્તિ રૂપે છે, અને પર્યાયના જે ષટકારક છે એના ધર્મ રૂપે છે. કેમ કે પર્યાયને કોઈ શક્તિ હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ દ્રવ્યાનુયોગના આગમ જ્ઞાનનો વિષય છે. નામનો જેમ જ્ઞાન નામનો ગુણ છે, આનંદ નામનો ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, એવો કર્તા એક ગુણ છે, કર્મ પણ ગુણ છે, કરણ પણ ગુણ છે, સંપ્રદાન પણ ગુણ છે, અપાદાન ગુણ છે, અધિકરણ ગુણ છે,
પ્રગટ પર્યાય છે, ગુણની વ્યક્તિ છે.
હા, પર્યાય છે, ગુણની વ્યક્તિ છે.
તો એ વ્યક્તિ ગુણ પ્રમાણે,
ગુણ પ્રમાણે વ્યક્તિ થતી નથી, કેમ કે વ્યક્તિ એ સ્વતંત્ર છે.
સ્પષ્ટ કરવાની
ગુણ છે એ જ પ્રમાણે જો વ્યક્તિ થાય તો કોઈ જીવને સંસાર ન હોય. ગુણ પ્રમાણે જો અવસ્થા થાય તો કોઈ જીવને ક્યારેય સંસાર ન હોય. બધા જ જીવો અનાદિથી સિદ્ધ હોય, કેમ કે મૂળમાં ગુણ બધા સિદ્ધ સ્વરૂપે છે. પણ અનાદિથી બિલકુલ પોતાના સ્વરૂપથી વિરુદ્ધ દશા છે એ પર્યાયની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. આજે ષટકાર તો ગુરુદેવ પર્યાયમાં લીધે છે, એની સ્વતંત્રતા માટે લીધું છે, અને નહીં તો સંસાર સિદ્ધ નહીં થાય. વિપરીત પરિણામ છે, અનંત ગુણો વિપરીત પરિણામ છે. એમ અવસ્થા થવામાં ન તો પરદ્રવ્યનું કારણ છે, ન તો સ્વદ્રવ્યનું કારણ છે. જીવ જેના ઉપર લક્ષ કરે છે એને કારણનો ઉપચાર આવે છે. પરદ્રવ જાય તો એને નિમિત્ત કહે છે, સ્વદ્રવમાં થાય તો એને નિમિત્ત કહે છે. સ્વદ્રવને નિમિત્ત કહેવાય છે. ગુરુદેવ શ્રી ભાવનગર પધાર્યા હતા એક વાર, હિંમતભાઈને ત્યાં રાત્રે ચર્ચા ચાલતી હતી. રાત્રિ ચર્ચામાં એક પ્રશ્ન કર્યો હતો, મેં જ પ્રશ્ન કર્યો હતો. ગુણનું જે પરિણમન છે એમાં વિપરીતતા થાય છે. ગુણ તો ગુણ રૂપે જ સદાય રહે છે. ગુણ ગુણત્વ છોડીને પરિણમે છે એમ નથી. જે પર્યાય પરિણમે છે, પરિણમે છે તો પર્યાય પરિણમે છે, પણ કથનમાં કોઈ વખત ગુણ પરિણમે છે એમ કહેવામાં કહેવાનું કારણ છે કે જ્ઞાન ગુણમાંથી જ્ઞાનની પર્યાય થાય છે. અસ્તિત્વ ગુણમાંથી કંઈ જ્ઞાનની પર્યાય નથી થતી, કે પરદ્રવ્યમાંથી પણ જ્ઞાનની પર્યાય નથી થતી. જ્ઞાન ગુણમાંથી જ્ઞાનની પર્યાય થાય છે.
અંશે વિપરીત થાય છે કે પૂરેપૂરા વિપરીત, એમ એમ
પરિણમનમાં શું છે કે બધા ગુણો તો વિપરીત થતા નથી, કેટલાક ગુણો વિપરીત થાય છે. મિથ્યાત્વ અવસ્થામાં તો પરિણમન, એમ કે મિથ્યાત્મનું પરિણમન છે તો પૂરેપૂરું શ્રદ્ધાની વિપરીતતાવાળું પરિણમન છે, એમાં કોઈ અવિપરીતતા નથી. તો એવી રીતે વિપરીતતા પર્યાયની અંદર બિલકુલ ઊંધી થાય છે, પણ ગુણ ગુણના સ્થાનમાં રહે છે અને પર્યાય પરિણમે છે. ગુણ ગુણત્વ છોડીને પર્યાયત્વ રૂપે થતો નથી, એને અતદ ભાવ કહે છે શાસ્ત્રમાં. ગુણ પર્યાય વચ્ચેનો અતદ ભાવ કહે છે. ગુણના પરિણમનને જ પર્યાય કહેવામાં આવે છે, છતાં પણ ગુણ ગુણપણે રહીને પરિણમે છે. ગુણપણું છોડીને પર્યાય રૂપે થાય તો બીજા સમયની પર્યાય ક્યાંથી થાય? એટલે ગુણનું ગુણત્વ અકબંધ રહે છે અને પર્યાય પરિણમે છે. ગુલાબના ફૂલના પરમાણુમાં ગંધ નામનો ગુણ છે, તો એમાંથી સુવાસની પર્યાય થયા કરે છે, પણ ગંધ ગુણ એમને એમ રહે છે. પર્યાયમાં પરમાણુમાં જે ગંધ ગુણ છે એ ગંધ ગુણ અકબંધ રહે છે, ક્યારે ખલાસ થતો નથી. ગમે એટલી અંદરથી વાસતા આવી જાય પણ ગંધ ગુણ એમાંથી જાતો નથી, મટતો નથી. ગુણ એમને મરી જાય, સદાય રહે છે, કેમ કે એ નિત્ય છે. પર્યાય નાશ થઈ જાય છે કેમ કે તે અનિત્ય છે. આ વિષય થોડો કોયડા જેવો છે, એટલે જ એ વાત થોડી કાઢી છે કે ત્યાં એમ પૂછું કે આ જ્ઞાનનો ઉપયોગ છે એ જ્ઞાન ગુણમાંથી થાય છે, બરાબર? જ્ઞાન ગુણમાંથી જ્ઞાનનો ઉપયોગ થાય છે, તો એ જ્ઞાનના ઉપયોગ ને જ્ઞાનને જ્ઞાન ગુણને સંબંધ શું? આટલો પ્રશ્ન કર્યો હતો ગુરુદેવ શ્રી ને રાત્રિ ચર્ચા. તો કે નિમિત્ત નિયમિત સંબંધ છે, નિમિત્ત નૈમિત સંબંધ છે એમ કહ્યું, એમાં એ નિમિત્ત પડે છે, બીજું કઈ નથી, પર્યાય સ્વતંત્ર થાય છે એમ કહેવાય. જો પર્યાય સ્વતંત્ર ન થાય તો ગુણ ખલાસ થઈ જાય, એમાંથી નીકળ્યા જ કરે, ગુણમાંથી વપરાશ થયા જ કરે, પર્યાય ગુણમાંથી વપરાશ થયા કરે, એ કારણે ગુણ ખલાસ થઈ જાય. અભિન્નતા સિદ્ધ કરવી હોય ત્યારે અભિન્નતાની અંદર સાધના કથનો આવે છે. હવે અહીંયા કથનને જો મારા મારે કોઈ કરે તો એ વસ્તુના સ્વરૂપને બરાબર સમજતા નથી, એમાં વાદ વિવાદ કરે તો મુશ્કેલી ઊભી થાય. વાદ વિવાદ પતે એવું નથી, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ્ઞાનમાં લેવું જોઈએ, બીજો એમાં ઉપાય નથી. જો ભિન્નતા દર્શાવે તો કોઈ નિયમ થાય કે આ પર્યાયનો ટુકડો જુદો કરી નાખે, જો અભિન્નતા દર્શાવે તો કોઈ નિયમ થાય કે આ દ્રવ્યને પર્યાયની વેરફેર કરીને દ્રવ્ય દ્રષ્ટિ ચોખ્ખી રાખતા હોય. પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ જ્ઞાનમાં લઈને મુખ્યતા કોને આપવી, આ કાર્ય પદ્ધતિનો વિષય છે. અને એ કાર્ય પદ્ધતિની નીતિ અને નિયમ અનુસાર કાર્ય પદ્ધતિ હોય તો એમાં કાર્યની સફળતા છે, નહીંતર કાર્યની સફળતા થતી નથી. ભાવથી ભિન્ન છે, કેમ કે અતદભાવ સ્વરૂપ છે, એકબીજાના તદભાવે નથી, તે ભાવે નથી. પણ કોઈ વાર ભાવની ભિન્નતા દર્શાવવા ક્ષેત્ર થી ભિન્ન છે એવું કથન કરે કોઈ જ્ઞાની, તો એ કથન કરનારને દોષિત ન ઠરાવાય, કેમ કે એના ખ્યાલમાં છે કે ક્ષેત્ર અભિન્ન હોવા છતાં પણ પર્યાય વિલીન થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે, માટે એ એક ક્ષેત્રમાં હોવા છતાં પણ એની ક્ષેત્ર ભિન્નતા કહેવામાં કાંઈ વાંધો નથી, કેમ કે એની ભિન્નતા દર્શાવવી છે તો એને કહી શકાય છે. કથન કરનારનો દોષ નથી, સમજણ બરાબર હોવી જોઈએ. સમજણ બરાબર હોય તો કથન કરવાની છૂટ છે, સમજણ બરાબર ન હોય તો સાચું કથન કરે તો પણ એનું સાચું નથી, એ તો ખોટું છે. સીધી વાત,
ઉપયોગની જે અવસ્થા થઈ એને જ્ઞાન ગુણવી,
હા એમ બોલે, એવું જવાબ આવ્યો. કેમ કે જો ત્યાં એમ કહે કે જ્ઞાન ગુણે એ પર્યાય કરી કરે તો જેવો જ્ઞાન ગુણ છે એવી પર્યાય કેમ ન થઈ, એવો જ્ઞાનની પર્યાય થવી જોતી હતી. જો સર્વથા એનો કરતા સ્થાપો તો જેવો ગુણ હોય એવી જ પર્યાય થવી જોતી હતી, બીજી પર્યાય કેમ થાય, બીજી પર્યાય થવાનો ગુણ નથી અંદર, થાય કેમ, એનામાં જે ગુણ નથી એવી અવસ્થા કેમ થાય, પર્યાય એમ અહીંયા વિભાવને ગૌણ કરવો છે તો વિચારીએ એ વિષયને. તો વિભાવને બે પ્રકારે ગૌણ કરવામાં આવે છે, એક તો કોઈ સ્વછંદી થાય અને જેનો વિભાવ ઉપરની દ્રષ્ટિ છે એ વિભાવને ગૌણ કરે ત્યારે એનો વિભાવ વધી જાય છે, એનો સ્વચ્છંદ અને વિભાવ
વધી જાય,
તો તે પ્રકારે વિભાવ ગ્રહણ કરવા યોગ્ય નથી. એક જેની નિર્દોષ સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, દોષ રહિત સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, એવા જીવ સ્વભાવને મુખ્ય કરતા વિભાવને ગૌણ કરે છે, તો તે રીતે વિભાવને ગૌણ કરવા યોગ્ય છે અને એ રીતે વિભાવ મટશે. તો વિભાવ બે પ્રકારે ગૌણ થાય છે, એક સમ્યક પ્રકારે અને એક અસમ્યક પ્રકારે. જો સમ્યક પ્રકારે ગૌણ કરે તો કાર્ય પદ્ધતિ યથાર્થ છે, અસમ્યક પ્રકારે ગૌણ કરે તો દોષ વધી જશે, કાર્ય પદ્ધતિ ખૂટી છે, સીધી વાત એમ છે. ગૌણ કરવો એમાં કયા પ્રકારે ગૌણ કરવો એ સવાલ છે. બે પ્રકાર છે, એક પ્રકાર નથી. સાચો પ્રકાર જાણીને એક પ્રકારને ગ્રહણ કરવો, ખોટો પ્રકાર છોડી દેવો. અહીંયા એમ ગૌણ કરાવે છે કે વર્તમાનમાં થતા પુણ્ય પાપ આદિ ક્ષણિક વિકાર જેવડો જ હું છું એમ મુખ્ય કરે, એમ જે જીવ માને માન્યતા અનુસાર મુખ્યતા કરે તેનો વિકાર રોગ કદી મટતો નથી, એને વિભાવ નહીં મટે. વર્તમાન ક્ષણિક અવસ્થા જ મલિન છે, મલિનતાની મર્યાદા ક્ષણિક પર્યાયમાં સમાપ્ત થાય છે, ત્યાંથી આગળ વસ્તુના સ્વરૂપમાં પછી દ્રવ્યગુણમાં મલિનતા નથી એમ કહેવું છે. વર્તમાન ક્ષણિક અવસ્થા જ મલિન છે, ઊંડાણમાં એટલે કે શક્તિરૂપે વર્તમાનમાં ત્રિકાળે આખો નિર્મળ છું. ઊંડાણમાં જાઓ પર્યાયને છોડીને, ઊંડાણમાં શક્તિના ઊંડાણમાં જાઓ તો આખું જે શક્તિનું સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ છે, એ આખે આખો નિર્મળ મલિનતા રહિત નિર્મળ છું એમ પૂર્ણ નિરોગ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તેના ક્ષણિક રાગરૂપી રોગનો નાશ થઈ જાય છે. હવે અહીંયા આ રીતે વિચારવું કે વર્તમાનમાં, આમાં વર્તમાનમાં લીધું છે, શક્તિ રૂપે વર્તમાનમાં ત્રિકાળે આખો નિર્મળ છું એના ઉપરથી વિચાર કરવા જેવો છે કે ક્ષણિક અવસ્થામાં જે વિકાર છે એ પણ વર્તમાનમાં છે. જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે નિર્મળ એ પણ વર્તમાનમાં છે. હવે વર્તમાનમાં બે પ્રકાર, બે પોતામાં ને પોતામાં બે ભાવ છે. એક સ્વભાવ ભાવે નિર્મળ છું એ પણ વર્તમાનમાં, વર્તમાન ઉત્પાદરૂપ અવસ્થામાં મલિનપણું છે એ પણ વર્તમાન અવસ્થામાં, બે એક સાથે છે. હવે તમારે કોને મુખ્યતા આપવી છે? તો બંને, બંનેનું અસ્તિત્વ એક વર્તમાનમાં છે, કોને મુખ્યતા આપી એનો વિવેક કરવાનો છે. મહારાજા પણ ઘરે પધારે અને ભંગીઓ પણ ઘરે આવે. આની કુરથી રાજા આવ્યા ને આની કુરથી ભંગીઓ આવ્યો, બે તમારા દરવાજે એક સાથે ક્રોસ ભેગા થઈ ગયા. હવે તમારે કોને આવકાર દેવો સવાલ છે. તમારામાં વિવેક હોય તો તમે રાજાને બોલાવશો કે પધારો પધારો મહારાજ સાહેબ પધારો, આપ ક્યાંથી અત્યારે આ બાજુ, કે મહારાજાને મૂકો પડતા અને પધારો ફલાણા ભંગી. હું
મહારાજાને પડતા હોય ત્યાં,
આનું નામ અવિવેક છે. એમ વર્તમાનમાં પરમાત્મા પોતે અખંડ જ્ઞાનની જ્યોતિ ઊભી છે, વર્તમાનમાં વિકારનો ઉત્પાદ પણ છે, બે વર્તમાનમાં ઊભા છે. હવે આ જીવે કોનો કોને આદર કરવો છે, જેનો આદર કરે એ ઉપર એના વિવેક કે અવિવેક નો આધાર છે. બસ સીધી વાત આપણી છે. અવિવેક એટલે મહાન અવિવેક, આખા સિદ્ધ પદને અનાદર કરીને, પોતાના અખંડ સિદ્ધ પદનો પરમાત્મા તત્વનો અનાદર કરીને અનંત જન્મ મરણમાં દુઃખી થવાનો ધંધો પોતે કર્યો છે. ચાલુ જ છે કે એટલે શું છે કે પોતે દિનહીન થઈને ભીખ માગતો કરે છે, દુઃખી થઈ થઈને. વિકાર દેખાય છે અને પરમાત્મા દેખાતો નથી એટલે શ્રી ગુરુ એને દર્શાવે છે, અને એને દર્શાવે એને શ્રી ગુરુ કહેવાય છે. શું? મુહુર મુહુર વારંવાર પરમાત્મા પરમાત્મ તત્વ ને દર્શાવે તેને શ્રી ગુરુ કહેવા, એમ કે છે. એટલે તો દર્શાવે છે કે જો ભાઈ તું જોતો નથી, છે જોતો નથી. એવું એવી એવી શૈલી આવી છે કે છતી ચીજ ને તે અણછતી કરી છે, છતી ચીજ ને અણછતી શું કરવા કરે છો? એ પ્રગટ પરમાત્મા છે, કારણ પરમાત્મા છે, તારા દરવાજે ઊભા છે, તારો દરવાજો ખખડાવે છે. તું સામું જો, જરા તું સામું જો.
વિકાર દેખાય છે પરમાત્માની પ્રસિદ્ધિ કરે.
હા, એ પણ પરમાત્માની પ્રસિદ્ધિ કરે છે. જાણનાર કોણ છે? પણ વિકાર દેખાય છે કોને? જ્ઞાન ને જણાય છે. તો જ્ઞાન વિકાર રૂપ નથી થતું. જ્ઞાન માં તો, જ્ઞાન તો અનુભૂતિ સ્વરૂપ છે, અને અનુભૂતિ સ્વરૂપ છે એ જ ભગવાન આત્મા છે. સીધી વાત કરે છે. એટલે એ પોતે જોતો નથી એને દર્શાવે છે. બાકી છે ખરા, નથી એને દેખાડવા છે એમ નથી, છે એને દેખાડવાની વાત છે. પરમાત્મા છે એને દેખાડે છે. નિયમ સારમાં તો એવી સરસ શૈલી આવે છે, સમ્યક જ્ઞાનનું આભૂષણ એવું પરમ તત્વ. શું?
જ્ઞાનનું આભૂષણ.
સમ્યક જ્ઞાન નું આભૂષણ એવું પરમ તત્વ. એમ એવી શૈલી છે, પરમાનંદ નું આભૂષણ એવું પરમ તત્વ. પરમ તત્વ તો જ્ઞાન નું આભૂષણ છે. જ્ઞાન ક્યારે શોભે છે? જ્ઞાન વિકાર ને જોયા કરે એ જ્ઞાન શોભે છે કે નહીં? જ્ઞાન તો પરમાત્મ તત્વ ને જોવે છે એમાં એની શોભા છે, એમ કે છે. તો એ સમ્યક જ્ઞાન નું આભૂષણ થાય છે, એની શોભા વધે છે એનાથી. જેમ આભૂષણ થી માણસ ને શોભા વધે છે, એમ સમ્યક જ્ઞાન ની શોભા ક્યારે છે? કે સમ્યક જ્ઞાન માં પરમાત્મ તત્વ નું જ્ઞાન થાય છે, માટે સમ્યક જ્ઞાન નું આભૂષણ છે. બહુ મીઠી શૈલી, મધુર શૈલી છે. પરમાત્મા છે સમ્યક જ્ઞાન નું આભૂષણ એવું આ પરમ પરમાત્મ તત્વ. સમસ્ત વિકલ્પ સમૂહ થી સર્વતઃ મુક્ત છે. વિકલ્પ સમૂહ કહો કે વિકારના પર્યાય સમૂહ કહો, એનાથી સર્વતઃ ચારે બાજુથી છૂટો છે. સમ્યક જ્ઞાન નું આભૂષણ એવું આ પરમાત્મ તત્વ સમસ્ત વિકલ્પના સમૂહ થી સર્વતઃ મુક્ત છે. અનેક પ્રકારના વિકલ્પનો સમૂહ તે સમ્યક જ્ઞાનના આભૂષણ એવા પરમાત્મ તત્વમાં ત્રિકાળી તત્વમાં જરા પણ નથી. અહીંયા એક બહુ જોરદાર વાત કરી છે કે સર્વ નહીં સંબંધી અનેક પ્રકારના વિચારો એ પણ પ્રપંચ છે. જેમ કે જે નયાતીત વિષય છે, વિકલ્પાતીત નયાતીત વિષય છે, એને આ નહીં થી આવો છે, આ નહીં થી આવો છે, આ નહીં થી આવો છે, છોડ પ્રપંચ ને, એમ કે છે. એ બધા પ્રપંચ છે એવો શબ્દ વાપર્યો છે. એ પણ ત્રિકાળી પરમાત્મ તત્વને વિશે નથી. એ વિકલ્પો નથી એ તો ઠીક, એ બધા વિચારો ને વિકલ્પો નથી ને ભેદો નથી એ તો ઠીક, પણ શુદ્ધ પર્યાયોની શ્રેણી, નિર્મળ પર્યાયની ધારારૂપ ધ્યાનાવલી એ પણ પરમાત્મ તત્વમાં નથી. ધ્યાનાવલી એ પણ પરમાત્મ તત્વમાં નથી. ધ્યાનાવલીનું જે ધ્યેય છે એવા પરમાત્મ તત્વમાં ધ્યાનની પરિણતિ રૂપ પર્યાયો જે ધ્યાનાવલી તે નથી. ભાઈ તું સદાય આવો પરમાત્મા સ્વરૂપે છો, આવો તું પરમાત્મા સ્વરૂપે, એમ કેવું છે. બહુ મહિમા સ્વરૂપ ભાવનાનો ગ્રંથ છે ને, બહુ મહિમા કરે છે. એટલી એટલી મહિમા કરી છે. મહિમામાં ડૂબી જાય એ મહિમા કરી છે. ધ્યાનાવળી નથી, કેવળ જ્ઞાન ની પર્યાય, પદ્રવ્ય, એ બધું સ્વદ્રવ્ય ની મહિમા કરવાનો વિષય છે. એ પ્રકારે સ્વદ્રવ્ય ની મહિમા કરે છે. દ્રવ્યાની યોગ નથી ચાલતો. એ રીતે ઉનાળમાં શક્તિ રૂપે વર્તમાનમાં ત્રિકાળે આખો નિર્મળ એમ પૂર્ણ નિરોગ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે, અને એમ પૂર્ણ નિરોગ સ્વભાવની જ જેને મુખ્યતા છે દ્રષ્ટિને અનુસરીને, તેના ક્ષણિક રાગરૂપી રોગનો નાશ થઈ જાય છે. રાગરૂપી રોગનો જે નાશ થાય છે એનો અર્થ એ છે કે રાગરૂપી રોગ પર્યાયમાં ઉત્પન્ન થતો નથી. ઉત્પન્ન થયેલાને નાશ કરવાનો પ્રશ્ન નથી, પણ નવો ઉત્પન્ન થાય એને નાશ થઈ ગયો એમ કહેવામાં આવે છે. એમ માને તો જે રાગ ભાવ થાય છે એ સ્થાને વિતરાગ સ્વરૂપના અવલંબને વિતરાગી ભાવનો આવિર્ભાવ થાય તો રાગની ઉત્પત્તિ ન થાય એને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. આ સીધી વાત. જેમ કે એક માણસને વ્યસન પડી ગયું દારૂનું કે એવું, તો એને લત છે એટલે છોડી શકતો નથી. હવે જો એને કોઈ વખત એમ કહેવામાં આવે કે ભાઈ તમારા કુટુંબની ખાનદાની જુઓ, અને એને એમ થાય ઘરે હું તો આવો પ્રખ્યાત કુટુંબનો મુખ્ય માણસ છું, તો એના એના જોરમાં છૂટી જાય કે ન છૂટી જાય? જે વ્યસન છોડ્યું ન છૂટતું હોય એ વ્યસન એને છૂટી જાય છે. બીજી કોઈ રીતે ન છૂટે ને આ રીતે છૂટી જાય. એનું કારણ શું છે કે અહીંયા આધાર અને અવલંબનનું જોર આવે છે. જ્યાં જ્યાં વિભાવ થાય છે ત્યાં આ જીવે પોતાને નબળો દીનહીન નમાલો એવો માની લીધો છે. એટલે એમ થાય છે કે પણ આપણે તો શું કરીએ, આપણે તો સંસારી છીએ, આપણને તો રાગદ્વેષ થાય, સંસારી હોય એને તો રાગદ્વેષ થાય જ ને, આપણે તો હજી રહ્યા સંસારી. એમ ગણીને એમ કરીને પોતાને નબળો કલ્પીને એનો આધાર નબળાઈનો લઈને એના અવલંબને એવી ભાવના કરે છે. એ અવલંબન છોડાવે કે તું પરમાત્મ તત્વ છો, પરમાત્મ સ્વરૂપે છો, અને એ પરમાત્મ સ્વરૂપે તું છો એનો અવલંબનને આધાર લે. જો તારી દશામાં તું ભવન ફરી જશે, તારું પરિણમન ફરી જશે, તારી પરિસ્થિતિ આખી બદલાઈ જશે. એ પદ્ધતિ છે. પણ એ ક્ષણ ક્ષણ થઈને નવી નવી થાય છે. કોઈ એક સમયથી વધારે કોઈ અવસ્થાનું આયુષ્ય જ નથી. શું અવસ્થા વિકારી કે નિર્વિકારી, કેવળ જ્ઞાનની અવસ્થા સતત કેવળ જ્ઞાન રૂપે દેખાય છે સાદી અનંત, તો એ દરેક સમયે નવી નવી થાય છે. કેમ કે ગુણમાંથી સમયે સમયે પર્યાય થવી એવું જ એક એ તો વસ્તુના સ્વરૂપનું વિજ્ઞાન છે, પદાર્થનું એ વિજ્ઞાન છે. એમાં કરવું નહીં કરવું, મટાડવું નહીં મટાડવું એ કોઈ એનો પ્રશ્ન નથી. કે ક્ષણિકતાને ત્રિકાળ સ્થાયીપણું આપી દે કે ક્ષણિકતા મટાડી દેવાય એવું કાંઈ છે નહીં. એમાં કરવા નહીં કરવાનો કોઈ અધિકાર નથી. એ તો સમય સમયની જ વ્યવસ્થા છે. અને તેથી વિભાવ દુઃખમય છે અને દુઃખ ગમે ત્યારે છૂટે છે, એ કોઈ એક સમયે છૂટી જાય છે એનું કારણ. અને અવસ્થા છે એ ભલે વિકારી અવસ્થા સતત દેખાય છે, પણ એક પ્રકારે દેખાય છે, એક જ પ્રકારનો વિભાવ દેખાય છે. એનો અર્થ શું થયો? કે બદલતી ચીજ છે, બદલે છે. એ જો સમય સમય ન બદલે તો સ્થાયી થઈ જાય, કાયમી થઈ જાય. કોઈ એક અવસ્થા બે સમય રહીએ તો કાયમી થઈ જાય, તો પછી અનંત સમય શા માટે ન રહીએ? એક સમય તે સૌ સમય થયો એમ થઈ જાય, તો કોઈ અવસ્થા એક સમયથી વધારે રહી શકતી નથી. એ પદાર્થનું સ્વરૂપ જ છે. બસો ને સુડતાલીસ માં દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જ્ઞાનની પર્યાયને સામે રાખીને દીધો છે. સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન, અહીંયા સમ્યક લેવું, એ વગેરે બધી અવસ્થા થાય ખરી જ્ઞાન ગુણમાંથી. સમ્યક મતિ જ્ઞાનની અવસ્થા થાય, સમ્યક શ્રુત જ્ઞાનની અવસ્થા થાય, સમ્યક અવધિ જ્ઞાન વગેરેની પણ અવસ્થા થાય ખરી. પરંતુ તે મતિ શ્રુત વગેરે અવસ્થા ઉપર દ્રષ્ટિ મૂકવાથી તે મતિ શ્રુત કે કેવળ વગેરે કોઈ અવસ્થા પ્રગટે નહીં, સમ્યક પ્રગટે નહીં. મતિ શ્રુતની અવસ્થા તો બધા ચાલુ રહેશે, જ્ઞાનની અવસ્થાનો ક્યારેય નાશ નથી થતો. પણ જે સમ્યક અવસ્થા થાય છે એ અવસ્થા દ્રષ્ટિએ સમ્યક થતી નથી. અવસ્થા ઉપરની દ્રષ્ટિ પોતે જ અસમ્યક છે. શું કહેવું છે? અવસ્થા ઉપરની દ્રષ્ટિ એ પોતે જ અસમ્યક છે. દ્રષ્ટિનું કાર્ય પોતાના અસ્તિત્વનું ગ્રહણ કરવું તે છે. દ્રષ્ટિનું કાર્ય અસ્તિત્વ સ્વભાવને ગ્રહણ કરવું તે છે. તો એક સમયની અવસ્થા છે એનું અસ્તિત્વ કેટલું? એક સમય ગ્રહણ કરીને શું કરશે, બીજા સમયે શું કરશે? એટલે અસ્તિત્વનું ગ્રહણ કરવું એવો જે દ્રષ્ટિનો સ્વભાવ, એ ત્રિકાળીનું જો અસ્તિત્વ, ત્રિકાળીમાં જે અસ્તિત્વ સ્વભાવ ત્રણેય કાળે છે એને ગ્રહણ કરે તો તે સમ્યક છે. અને એક સમયની એને છોડીને એક સમયની અવસ્થાના અસ્તિત્વને ગ્રહણ કરે તો તે દ્રષ્ટિ અસમ્યક છે. ચાહે તો એ કેવળ જ્ઞાનની પર્યાયને ગ્રહણ કરવા જાય તો પણ તે દ્રષ્ટિ અસમ્યક છે. દ્રષ્ટિ સમ્યક નથી રહેતી. એટલે ત્યાં તો સમ્યક મતિશ્રુત જ્ઞાન નહીં ઉપજે, સમ્યક શ્રુત જ્ઞાન પણ નહીં ઉપજે, કેવળ જ્ઞાન ઉપજવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એમ કહ્યું કે સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન લ્યો વગેરે બધી અવસ્થા જ્ઞાનમાંથી થાય છે ખરી. પરંતુ તે મતિ શ્રુત વગેરે અવસ્થા એના ઉપર દ્રષ્ટિ મૂકવાથી તે મતિ શ્રુત કે કેવળ વગેરે કોઈ અવસ્થા પ્રગટે નહીં. સમ્યક અવસ્થા તો અવસ્થા દ્રષ્ટિએ ઉત્પન્ન થતી જ નથી, કેમ કે દ્રષ્ટિ જ અસમ્યક છે. તો અવસ્થા છે એ અસમ્યક થશે, સમ્યક નહીં થાય. દ્રષ્ટિનું કાર્ય શું છે આ વિચારવાની જરૂર છે. કે દ્રષ્ટિ કાર્ય શું કરે, શું કરે? કે પોતાના અસ્તિત્વને સ્થાપવાનું કાર્ય કરે છે. તો અસ્તિત્વને અસ્તિત્વ સ્વભાવ છે ત્યાં અસ્તિત્વ સ્થાપવું, કે અસ્તિત્વ સ્વભાવ જ નથી ત્યાં અસ્તિત્વ સ્થાપવું? જ્યાં પોતાનું ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ નથી ત્યાં અસ્તિત્વ સ્થાપવું તે ખોટું છે, તે વિપરીત છે, અસમ્યક છે. જ્યાં પોતાનો ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ છે ત્યાં અસ્તિત્વ સ્થપાય તો તે સમ્યક છે. તો દ્રષ્ટિનું કાર્ય તો અસ્તિત્વ સ્થાપવાનું છે.
અનાદિથી એક સમયની પર્યાય ઉપર અસ્તિત્વ સ્થાપેલું હોવાથી પર્યાયના ચક્કરમાં દ્રષ્ટિએ માથું દીધું છે, માથું ફૂટ્યા કરે છે, અને તોય સમજતો નથી કે આ માથું ફૂટે છે તો હવે ત્યાંથી માથું બહાર કાઢું. પર્યાય કે ચક્કર મે માથા રખેંગે તો માથા ફૂટતા રહેગા, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. એટલે દુઃખી થઈ જ રહ્યો છે, હેરાન થઈ જ રહ્યો છે, તોય સમજતો નથી કે અહીંથી માથું કાઢી લઉં. હવે હું દ્રવ્ય સ્વભાવમાં અસ્તિત્વ છે, દ્રષ્ટિ જો ત્યાં અસ્તિત્વ ગ્રહણ કરે છે, ત્યાંથી ગ્રહણ કરવું છે તો તે સમ્યક છે. તો બધું સવળું છે, એનું મતિ જ્ઞાન સવળું, એનું શ્રુત જ્ઞાન સવળું, એનું બધું જ પરિણમન સમ્યક છે. એ પણ ગુણનું પરિણમન અસમ્યક નથી, બધું સમ્યક છે. સમ્યક પરિણમન થયા પછી મુનિદશાનું ચારિત્ર છે એ છૂટીને દેવલોકમાં ચતુર્થ ગુણ સ્થાનનું ચારિત્ર આવે. ત્રણ કષાયનો અભાવ કર્યો તો એના બદલે ત્રણ કષાયનો સદભાવ થઈ જાય, તો પણ સમ્યક પણ ન જાય. આ એક દ્રષ્ટિનો પાવર છે કે તો એનું સમ્યક પણ ન જાય. રાગને પરદ્રવ્યને લઈને તો જીવને નુકસાન થાય એ પ્રશ્ન નથી, પણ આવો રાગ ઉત્પન્ન થયો દેવલોકમાં, દેવલોકને લાયક રાગ ઉત્પન્ન થયો, પ્રત્યાખ્યાન વર્ણે અપ્રત્યાખ્યાન વર્ણે સંજલન ત્રણ ચોકડી ઉભી થઈ, તો પણ સમ્યક પણ જતું નથી. આટલી મજબૂતાઈ છે દ્રષ્ટિની કે ત્યાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન અને ચારિત્રનું સમ્યક પણ, અનંત ગુણનું સમ્યકપણાનું પરિણમન જતું નથી. આવી મજબૂત એવું સમ્યકપણું એવું છે, સમ્યકપણું ગ્રહણ કરે તો એની શક્તિ લઈને આવે છે. ત્રિકાળ અસ્તિત્વ છે એનો પાયો એટલો બધો ધરબાયેલો ઊંડો છે કે આ જીવનો અનાદિ અનંત અસ્તિત્વનો નાશ થઈ શકતો નથી. કેટલું બધું અસ્તિત્વ શક્તિની અનંતતા છે કે આ જીવ અનાદિથી છે, છે ને છે, ને અનંતકાળ પર્યંત છે, છે ને છે જ રહેશે. એનું કારણ એની અનંત અસ્તિત્વ શક્તિ છે. એ એટલું બધું અસ્તિત્વનું શક્તિની અનંતતા છે કે એને ગ્રહણ કરનાર દ્રષ્ટિથી જે સમ્યકતા ઊભી થાય છે એની શક્તિ પણ અસાધારણ છે, એનામાં પણ અનંત શક્તિ છે. અવસ્થા ઉપર દ્રષ્ટિ મૂકવાથી સમ્યક મતિ શ્રુત કે કેવળ વગેરે કોઈ અવસ્થા પ્રગટે નહીં, પણ પરિપૂર્ણ ઐશ્વર્ય વાળી જે આખી વસ્તુ ધ્રુવ નિશ્ચય પડી છે, ધ્રુવ અને નિશ્ચય રૂપે નિશ્ચય સ્વરૂપે છે, છે ને છે પડી છે, એટલે તેની દ્રષ્ટિના જોરે સમ્યક મતિ શ્રુત અને લીનતા વધતા પૂર્ણ કેવળ જ્ઞાન વગેરે અવસ્થા પ્રગટ થશે, પ્રગટે છે. એ ધ્રુવ વસ્તુમાં દ્રષ્ટિ પડે એ દ્રષ્ટિના જોરે સમ્યક મતિ શ્રુત પ્રગટશે, એ દ્રષ્ટિના જોરે લીનતા વધશે, અને એ લીનતા વધતા કેવળ જ્ઞાન વગેરે અવસ્થા પ્રગટ થઈ જશે. એનું કારણ ધ્રુવમાં દ્રષ્ટિ છે એ છે, અને અનંતકાળ કેવળ જ્ઞાન મટશે નહીં એનું કારણ પણ ધ્રુવમાં દ્રષ્ટિ એ છે. અનંતકાળ સિદ્ધપદ રહેશે એનું કારણ પણ સમ્યક દર્શન. એમ પાયાની વાત સમ્યક દર્શનમાં હોવાથી, અસ્તિત્વ ગ્રહણનો એ વિષય હોવાથી એના ઉપર પરિણામના સમ્યકપણાનો કે વિપરીતપણાનો, અસમ્યકપણું કહો કે વિપરીતપણું કહો, એના ઉપર એનો આધાર છે.
ક્ષેત્રની
માત્ર દ્રષ્ટિ જ્ઞાન ની વાત લીધી,
છિદ્ર દ્રષ્ટિથી આચરણ ની વાત લીધી છે, સંયમની વાત લીધી છે.